તારીખ 10/12/1996 શ્રીમદ રાજચંદ્ર 12 ભાવનામાંથી અશરણ ભાવના ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 6
તમામ સંસારી મરણનો ભય છે. સૌથી મોટો ભય એ છે કોઈ મરવા ઈચ્છતું નથી. ઈચ્છતું તો નથી પણ એની કલ્પના પણ માણસને દુઃખ પહોંચાડે છે. મરણ પાસે બધા અસર હતા. એ અસર ભાવનાને સંતરીને જન્મ મરણના નાશનો ઉપાય પ્રાપ્ત કરવો રહ્યો. તાત્પર્ય તો એ છે પહેલા પેરેગ્રાફમાં વચ્ચે થશે. કોઈ એવા ઔષધ મંત્ર યંત્ર તથા દેવી દાનક દાનો આદિ નથી કે જે એક ક્ષણ માત્ર કાળથી રક્ષા કરે. એક ક્ષણ માટે પણ રક્ષા કરે એવા નથી. મરણથી બચાવે એવા તો કોઈ નથી. એક ક્ષણ પણ મૃત્યુને આઘું પાછું ઠેલી શકે એવી પણ કોઈની શક્તિ નથી. જો કોઈ દેવ દેવી વૈદ મંત્ર તંત્ર આદિ એક મનુષ્યની મરણથી રક્ષા કરે તો મનુષ્ય અક્ષય થઈ જાત તો કોઈ મરત જ નહીં. અંધશ્રદ્ધાથી ઘણા એમ માને છે ફલાણા બચાવે છે, ફલાણા મરણ થી બચાવી લે છે, પણ એ વાતમાં કઈ માલ નથી. માટે મિથ્યા બુદ્ધિને છોડી અશરણ અનુપ્રેક્ષા ચિંતવો. મૂંધ લોક એવો વિચાર કરે છે કે મારા સગામાં હિતનો ઈલાજ ન થયો, આવી રીતે આમ ન થયો તેમ ન થયો, એ બધી વાત ખોટી છે. ઔષધ ન મળ્યું, ડરાવા ન પહોંચી, દેવતાનું શરણ ન લીધું એ વખતે. ઉપાય કિરાની મરી ગયો, ખરે સાચો ઉપાય કર્યો તો બચી જાત એવો પોતાના સ્વજનનો શોક કરે છે, પણ પોતાનો શોક નથી કરતો કે હું એમની દાઢની વચ્ચે બેઠો છું. બીજા માટે આવો વિચાર કરે છે, પણ હું મૃત્યુના મુખમાં બેઠો છું એનો વિચાર કરતો નથી. જીવકાળની કરોડો ઉપાયથી પણ ઇન્દ્રદેવા પણ ન રોકી શકા, તેને બાપડું માણસ જાત તો શું રોકશે? કોઈ રોકી શકે એવું છે? મૃત્યુંજયને જાપ કરાવે છે આ બ્રાહ્મણ લોકો. મૃત્યુંજયનો મંત્ર ભણાવે છે. રહ્યું કોઈ બચ્યું? એનાથી કોઈ બચ્યું કે કોઈ રહ્યું છે? એ બધી વાત સાવ ખોટી છે. જેમ બીજાનું મરણ થતા જીવીએ છીએ તેમ મારું પણ અવશ્ય થશે, અને તે અનિશ્ચિત છે એમ ચોક્કસ નિશ્ચય કરવો જોઈએ. જીવ બીજા જીવોને સ્ત્રી પુત્રાદિકનો વિયોગ દેખીએ છીએ તેમ મારે પણ વિયોગમાં કોઈ શરણ નથી. બીજાને કહે છે કે અરે નાની ઉંમરમાં આમ થઈ ગયું, તેમ થઈ ગયું, વિયોગ થઈ ગયું, ફલાણું થઈ ગયું, છોકરાઓ નાના છે, આમ અશુભ કર્મની ઉદીરણા થતા બુદ્ધિનાશ થાય છે. પ્રબળ કર્મનો ઉદય થતા એકે ઉપાય કામ નથી આવતો, એટલે વિવેક નથી કરતો, વિચાર નથી કરી શકતો, અને કોઈ ઉપાય કામમાં આવતો નથી. ઉદય આવ્યો એમાં ઉપાય શું કામમાં આવે? ઉદયને કોઈ ફેરવી શકતો નથી. અમૃત વિષ થઈને પરિણમે છે, અમૃતનું જળ થઈ જાય એમ કે છે. અમૃત જેવું કોઈ પીણું નથી, પણ ઉદય અનુસાર બધા પરમાણુ ફેરફાર થઈ જાય એમ કેવું છે. તણખલું પણ શસ્ત્ર થઈને પરિણમે છે. પોતાના ભાલા મિત્ર પણ વૈરી થઈને પરિણમે છે. અશુભના પ્રબળ ઉદયના વશથી બુદ્ધિ વિપરીત થઈ પોતે જ પોતાનો પણ ઘાત કરે છે, આપઘાત પણ કોઈ કરી બેસે છે. જ્યારે શુભ કર્મનો ઉદય થાય છે ત્યારે મૂર્ખને પણ પ્રબળ બુદ્ધિ ઉપજે છે. નાંદો દાવો કહેવાય છે, જુઓ ભાઈ કેટલું ડાપણ. આપણે બધા માનતા હતા કે નાંદો છે નાંદો, પણ એવું કાંઈ નથી. કર્યા સુખ કરી અનેક ઉપાય પોતાની મળે પ્રગટ થાય છે. આપોઆપ બધું એને હોવું પડે છે, અવળું નાખે હવળું પડે. નરી મિત્ર થઈ જાય છે, વિષ પણ અમૃત પરિણમે છે. જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે સમસ્ત ઉપદ્રવકારી વસ્તુઓ અનેક પ્રકારના સુખ કરવા વાળી થાય છે. તે પુણ્ય ગુણનો પુણ્ય કર્મનો પ્રભાવ છે. જગતમાં અને પાથનું મહત્વ ઘણું છે, વિતરાગ માર્ગમાં એનું મહત્વ નથી. મોક્ષ માર્ગે અથવા આત્માર્થે હોય, પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય હોય, બંનેમાં ત્રીજો રસ્તો પકડે છે અને આત્મહિતમાં વિશેષપણે પરિણમે છે. આ તો અસરણ પણ એવું છે ને અહીંયા તો, કે પાપનો ઉદય આવે તો પણ તું કાંઈ ન કરી શક, પુણ્યનો ઉદય આવે તો પણ તું કાંઈ ન કરી શક. પાપના ઉદયથી હાથમાં આવેલું ધન ક્ષણ માત્રમાં નાશ થઈ જાય છે. અને પુણ્યના ઉદયથી ઘણી દૂર હોય તે વસ્તુ પણ પ્રાપ્ત થઈ જાય છે. લાભાંતરાયનો ક્ષોભસમ થાય ત્યારે વિનાયકની નિધિરત્ન પ્રગટ થાય છે. વગર પ્રયત્ને અને આપનો ઉદય થાય તો વાન ડૂબી જાય અથવા ભાવમાંથી ભાલા ઉદય એમ કે છે. હા, ભાગશાળી ને ભૂત રહે એમ કે. પાપ ઉદય થાય ત્યારે સુંદર આચરણ કરતો હોય તો પણ તેને દોષ અને કલંક આવી પડે, અપવાદ થાય. પાપ ઉદય થાય ત્યારે સુંદર આચરણ કરતો હોય તો પણ દોષ કલંક આવી પડે, અપવાદ થાય, અપયશ થાય. યશ નામ કર્મના ઉદયથી સમસ્ત અપવાદ દૂર થઈને દોષ ગુણરૂપ થઈને પરિણમે. દોષને પણ લોકો ગુણ જોવે, એના ગુણને પણ લોકો દોષ જોવે. મારા પણ કરે એટલે દુઃખી થાય. પુણ્યના ઉદયમાં કે પાપના ઉદયમાં મારો ઉદય છે એમ કરે તો દુઃખી થઈ જાય. સંસાર છે એ પુણ્ય પાપના ઉદય રૂપ છે, એ બધો સંસાર છે. પરમાર્થ થી બંને ઉદય પરના કરેલા છે અને આત્માથી ભિન્ન જાણીને તેના જાણનાર અથવા સાક્ષી માત્ર રહો. અસરણ ભાવનામાં એ નહીં ખબર, કેમ કે ઉદયમાં એમ લીધું ને કે ભાઈ એ કોઈના હાથની વાત નથી, એમાં પણ અસરણ છે, મરણની અસરણ છે, એમ ને ઉદયમાં પણ અસરણ છે. જી મોક્ષ માર્ગ માં પરમાર્થે શું કરવું? જયારે પરવશ છે, પોતાને વશ નથી, તો જીવે શું કરવું? કે ભિન્ન જાણવા, હર્ષ ને ખેદ કરો, ને પુણ્ય ઉદયમાં હરખાવું, ને પાપના ઉદયમાં ખેડાવું. પૂર્વ બંધ કરેલ કર્મ તે હવે ઉદયમાં આવ્યા છે, એ તો પૂર્વના પરિણામનું જ્ઞાન કરાવે છે, પોતાના જ કરેલા પરિણામોનું જ્ઞાન કરાવે છે. પોતાના કર્યા દૂર નથી થતા, અને દૂર કરવા માંગે કે આગુ પાછું કરવા માંગે તો એથી કઈ થાય નહીં. અને ઉદય આવ્યા પછી એનો કોઈ ઈલાજ નથી, એટલે એમાં તો કઈ ફેરફાર કરવાનો કોઈનો અધિકાર નથી. કર્મના ફળ જન્મ જરા મરણ રોગ, કર્મના ફળ છે. ચિંતા ભય વેદના દુઃખ આદિ આવતા તેનાથી રક્ષણ કરવા મંત્ર તંત્ર દેવ દાનવ ઔષધાદિ કોઈ સમર્થ નથી. કર્મનો ઉદય આકાશ પાતાળ કે ક્યાંય પણ નથી છોડતો. કોઈને જ્યોતિષ આદિ થી કે બીજા કોઈ જ્ઞાન થી કોઈ ખબર પડે કે આમ થવાનું છે, એનો ઉપાય કરવા જાય તો કઈ ફેરફાર થતો નથી. બચવાનો ભાવ કરે પણ એથી કઈ બચી શકે નહીં. બચવું હોય તો મારા પણ છોડો, ખરી વાત એ છે. જો દુઃખ થી બચવું હોય તો પોતા પણ છોડો, મારા પણ છોડો. ભિન્ન છે એનાથી ભિન્ન પણ અનુભવવામાં વાંધો શું? જે ભિન્ન છે, ભિન્ન છે એ ભિન્ન પણ અનુભવવું છે, એમાં કઈ વાંધો હોવો ન જોઈએ. અને તો દુઃખ નથી, નહીતર દુઃખ છે અને દુઃખનો ઈલાજ કોઈ નથી પાછો. આ સિવાય બીજો કોઈ ઈલાજ નથી, ભિન્ન પડવા સિવાય દુઃખ થી છૂટવાનો કોઈ ઈલાજ નથી. ઔષધાધિક બાહ્ય નિમિત્ત અશુભ કર્મ નો ઉદય મંદ થતા ઉપકાર કરે છે. દવાથી મટે તો છે, ઉદય ફેર્યો હોય તો, નહીતર નહીં. આ દવા 2 લાખ દર્દીઓને ફાયદો કર્યો છે, પછી હવે ફાયદો આને નથી કરતી, તેનો કોઈ ઉપાય નથી. અથવા એ જ રોગ ઉપર એ દવાએ પહેલા ફાયદો કર્યો હોય ને અત્યારે ન કરે, શું કરો? દુષ્ટ ચોર ભીલ વેરી તથા સિંહ વાઘ સર્પ આદિક ગામમાં કે મનમાં મારે જળચરાદિક પાણીમાં મારે પણ અશુભ કર્મમાં ઉદય જળમાં સ્થળમાં મનમાં સમુદ્રમાં પહાડમાં ગઢમાં ઘરમાં સૈયામાં કુટુંબમાં રાજા આદિ સામંતોની વચમાં શસ્ત્રોથી રક્ષા કરતા છતાં ક્યાંય પણ છોડતો નથી. એમાંથી કોઈ એના માટે કોઈ રક્ષણ કરવાની પરિસ્થિતિ છે જ નહીં. લોકમાં એવા સ્થાન છે કે જેમાં સૂર્ય ચંદ્રમાના ઉદ્યોત તથા પવન તથા વૈકરી વૃદ્ધિ વાળા જોઈ શકતા નથી. એવા એવા સ્થાનો છે ત્યાં કોઈ પ્રવેશ ન કરી શકે, પરંતુ કર્મનો ઉદય તો સર્વત્ર જાય છે. કેમ કે એ બહારથી નથી આવતો, અંદરથી પરમાણુ ફરે છે. એનું શું કરે, એનો કોઈ ફેરફાર કરી શકે નહીં. કર્મ તો વૈસે હી સૂક્ષ્મ હી હૈ, કર્મ તો સૂક્ષ્મ હી હૈ. ઓર જીવ મે ઓર કર્મ મે અવગાહન શક્તિ હૈ. एक परमाणु जहाँ जिस क्षेत्र में रहता है उसी एक परमाणु की जगह में अनंत परमाणु रह सकता है. कितना अनंत परमाणु, इतनी अवगाहन शक्ति उद्गल परमाणु में है. इसलिए कोई जरूरी नहीं है कि उसको कोई बड़ा क्षेत्र चाहिए, ये कोई जरूरी नहीं है. ગુરુદેવ કહેતા હતા નિગોદ નો જીવ આજે જમીન કંપ છે, બટાટા સકરિયા આદુ એની સોળ ના અણી જેટલી એક એક ટપકીમાં અસંખ્ય જીવો હોય છે. કેટલા કોમન બોડી હોય, શરીર એક, જીવો કેટલા અસંખ્ય, અનંત જીવો લીધા, અસંખ્ય નહીં પણ અસંખ્ય શરીર, શરીર અસંખ્ય લીધું છે. અને એક શરીરમાં અનંત જીવો કેટલા,
એક શરીરમાં
હા કોમન બોડીમાં, એટલે સિદ્ધ ભગવાન અનંત છે. એથી એથી વધારે અનંત, એથી અનંત એક ક્ષેત્ર આવધારીએ છે. અને એક એક જીવને અનંત, એક એક જીવને અનંત કાર્બન વર્ણાના પરમાણુમાં હોય છે. એટલા બધા પરમાણુ એક જગ્યાએ હોય છે. શરીરના પરમાણુ જુદા, કાર્બન વર્ગના પરમાણુ જુદા, તેજસ વર્ગના પરમાણુ જુદા. એટલા બધા અવગાહનપણાના અચિંત્ય શક્તિ છે. અવગાહન શક્તિ પણ અચિંત્ય છે. એ પરમાણુ અંદરથી ફરે એમાં બહાર શું કરે, બહારમાં તમે ગમે એ રક્ષા કરી હોય પણ અંદરથી પરમાણુ ફરે એનું શું, અંદર આવે કર્મનો કોઈ બહારથી નથી આવતો.
કેટલા
कोई रास्ता नहीं कोई इलाज नहीं
वो एक शक्कर गंदी एक चीज लाती है तो उसमें भी घी होता है बहुत सारे आलू का
कच्चा है उसमें होता है उसको पकाने से मर जाते हैं कच्चा में होता है तो कच्चा आता है ना सब्जी उसमें होता है तो उसको पकाने से वो सब मर जाते हैं ये तो जब खाएंगे तो पहले तो मारेंगे तब पकाएंगे ना
पकाने में मर जाएंगे
पकाने में मर जाएंगे पहले मारना पड़ेगा तो उसका तो पाप लगेगा ना
मछली तो जो खाए जो बनाता होगा खाएगा कोई और बनाएगा कोई और तो जो बनाता होगा उसको भी पाप लगेगा
उसको भी लगता है
और खाएगा
उसको भी लगता है दोनों को लगता है
वो जिसने जो खा रहा है उसको कैसे लगेगा उसने तो
जीत को नहीं उसने खाया तब
उसने
खाने का भाव है तो उसको मालूम है कि तो मर जाएंगे सब
फिर बोल सकते हैं कि जीत को मारने का भाव है ऐसा बोल सकते हैं जीत को मारने का भाव है
आई है इसमें वो भाव आ गया इसमें पकाता है कब कब पकाता है तो खाने का भाव होता है कब तो उसका दोष तो लगेगा
एक आलू में कितनी जीवराशि होती होगी
एक आलू में कितनी जीवराशि होती होगी बहुत निगुण के अनंत जीव होते हैं
जीव कितने
हैं
कोई ठिकाना नहीं है
कोई हिसाब नहीं लगा सकता ये सब परिस्थिति देख के क्या करना ये जीवों के परिभ्रमण की स्थिति देख करके क्या भाव क्या आना चाहिए हाँ फटाफट अपना काम कर ले अपने में समा जाए सब प्रकार के भाव के भ्रमण को छोड़ करके भाव अपने में समा ले भाव भ्रमण छूटेगा तो द्रव भ्रमण छूटेगा
नहीं तो कोई ठिकाना नहीं पड़ेगा
और भाव भ्रमण से तेरा क्या पर क्या प्रयोजन है वो बता तेरा भाव बाहर में भ्रमण करता है तो तुझे क्या प्रयोजन है क्या मिलता है बता दे फालतू का है
अब तो दिखता है कि आकुलता के सिवा कुछ नहीं मिलता
और क्या मिलेगा
नहीं आकुलता है
वर्तमान भी दुख और भावी भी दुख का कारण माथा कूट जीव क्यों करता है ये सवाल है कोई प्रयोजन सिद्ध हो तब तो ठीक प्रयोजन तो कोई सिद्ध होता नहीं जीव को कुछ भी करके चाहिए तो सुख मिलता है क्या
नहीं
मिलता नहीं है तो क्यों फिर परिभ्रमण का भाव करता है कर्म नो उदय थता विद्या मंत्र बल औषधि पराक्रम वाला मित्र सामंत हाथी घोड़ा रथ पायदल गढ़ कोट शस्त्र साम दाम दंड भेदादिक બધા ઉપાય સરળરૂપ થતા નથી, કોઈ કામમાં ના આવે. જ્યાં એના કર્મનો ઉદય આવે ત્યારે કોઈ કામમાં નહીં આવે, નકામા થઈ જશે. આમાં આવે છે, આપણે મહાભારતમાં તો આવે છે, આમાં નથી આવતો આપણા હરિવંશ, મહાભારતમાં આવે છે. અર્જુને મહાભારતનું યુદ્ધ જીત્યું, મહાન યુદ્ધ હતો ને. પછી કઈ દ્વારકાથી પાછા આવતા રસ્તામાં લૂંટા રહે, લૂંટી લીધો કાબે અર્જુન, લૂંટી યહી ધનુષ યહી બાણ. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટી યહી ધનુષ યહી બાણ. એક ગાંધી ધનુષ એની પાસે હતું, એ બાણ હતા કાબે, એટલે લૂંટારા. બધું નકામું, કોઈ સાધન સાધન તરીકે કામમાં ન આવે. આપણે કઈ ને શું કામ છે? કોઈ ક્રોધ કરે ને આપણે કઈ ને શું કામ છે? બસ આપણે કોઈને કઈ કહેવાનું નહીં, બરાબર. હા, જેમ ઉદય થતા સૂર્યને કોણ રોકે, કે અસ્ત થતા સૂર્યને પણ કોણ રોકે? તેમ કર્મના ઉદયને ન રોકી શકાય એમ જાણી સમતા ભાવનું શરણ ગ્રહણ કરો. દુખી નહી થવાનો એ ઉપાય છે, બચવાનો આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. નાની એમ કરે છે, નાની છે એમ કરે છે, ભીંડરીને જોડાતા નથી, ભીંડરીએ છે અને કર્મના ઉદય એને નથી. પછી કર્મના ઉદય ભીંડ પડી ગયા એને છે નહીં, જે ઉદયની ઉપાધિ કરે છે એનો ઉદય છે, ભીંડરે છે એને ઉદય નથી. કર્મના ઉદયને ન રોકી શકાય એમ જાણી સમતા ભાવનું શરણ ગ્રહણ કરો તો અશુભ કર્મની નિર્જરા થાય અને નવો બંધ ન થાય, ન ઘોડાય. તો રોગ યોગ દારિદ્ર મરણાદિક ભય છોડી પરમ ધર્મને ગ્રહણ કરો. બધાનો ભય છોડી ગયો, લોકોને આ બધા રોગ વિયોગ દારિદ્ર મરણનો ભય થાય છે, એ મારાપણાને લઈને થાય છે. ભય ક્યાં થાય? મમત્વ હોય ત્યાં જ ભય થાય, જ્યાં મમત્વ ન હોય ત્યાં ભયની ઉત્પત્તિ નથી. પોતાનો વિતરાગ ભાવ, સંતોષ ભાવ, પરમ સંભાવ એ જ શરણ છે, બીજું કોઈ શરણ નથી. અશરણ ભાવનામાં શરણ કોણ છે એ હારે હારે બતાવ્યું છે. પોતાનો વિતરાગ ભાવ છે શરણ છે, આરાધક ભાવ છે એ શરણ છે, એ પરમ શરણ છે. પોતાનો આત્મા શરણ રૂપ છે, પોતાનું સ્વરૂપ છે શરણ રૂપ છે, કે જ્યાં કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ થઈ શકતો નથી, ત્યાં બેસી જાય. પછી કઈ પોતાની સમજણ અને જ્ઞાન ઉપર આધારિત છે. પુરુષાર્થ કરે છે. મહોત્સવમાં શું થાય? આનંદ આવે. મહોત્સવમાં શું થાય? લોકો આનંદ આવે. મૃત્યુના પ્રસંગે વિશેષ પુરુષાર્થ કરીને આનંદ પ્રગટ કરે માટે મહોત્સવ છે. આનંદ પ્રગટ કરવાનો સર્વોત્તમ મોકો, સર્વોત્તમ અવસર માટે એને મૃત્યુ મહોત્સવ કહેવામાં આવે છે. આ રત્નગ્રંથ સાવકાચારમાં છે ને, છેલ્લો એ પ્રકરણ લીધું છે. સ્વામી સુમંત ભદ્રાચાર્ય એ વાત લીધી છે. મૃત્યુ તો જ્ઞાનીઓને મહોત્સવ છે. લોકોને રોવાનું ધોવાનું ભયનું સ્થાન છે, જ્ઞાનીઓને મહોત્સવ છે. વાઘ નથી દેખાતો, એને પોતાનો પુરુષાર્થ દેખાય છે. પાંચમા જાણે પરમ મિત્ર નો લીધું કે ના લીધું? વાઘસિંહ નો સંયોગ થયો તો મારા પરમ મિત્ર નો યોગ છે. અને વાઘસિંહ કે મૃત્યુ ના દ્રષ્ટિએ જોતા નથી. લોકો એમ કે છે કે પાપ નો ઉદય ખરાબ, જ્ઞાની એમ નથી કહેતા. મારે તો પુરુષાર્થ વધારાનું કારણ છે, નિમિત્ત છે, અને ખરાબ કેમ કહો? જેમ પ્રસાદ નો અનાદર કરાતો નથી, એવું આવે. આ સત્તાની કથામાં પ્રસાદ નો અનાદર કર્યો હોય તો ભગવાન એના ઉપર કોપાયમાન થાય. પ્રતિકૂળતા નો પાપ નો ઉદય આવ્યો તો કે ઈશ્વર કૃપા થાય, ઈશ્વરની પ્રસાદી છે. એનો આદર સત્કાર તું કરજે, પણ એનો અનાદર કરીશ ખતમ ની ફેર થઈ ગઈ. વાત તો જે છે એ છે, ખતમ ની દ્રષ્ટિ ફેરે ફેર બધો દ્રષ્ટિ ફેર થઈ તો બધું ફરી ગયું. એટલે જ્ઞાનીઓ ને તો પ્રતિકૂળતા એ જ અનુકૂળતા છે. પાપ નો ઉદય એમ લોકો કે છે, પણ એમને પુરુષાર્થ નો ઉદય થાય છે. અંદર શેનો ઉદય થાય છે? પુરુષાર્થ નો ઉદય થાય છે. એ તો નિમિત્ત છે. બહાર નો ઉદય તો નિમિત્ત છે. અંદર માં પુરુષાર્થ નો ઉદય થાય ને વધારે કમાણી કરે છે, મોક્ષ વધારે કરે છે. મોક્ષ શું કરે? મોક્ષ એમ જ કરે. નાની ના માર્ગ ને અનુસરવું, અનુસરવાનો પ્રયત્ન કરવો તે મુમુક્ષુ નો ધર્મ છે. મુમુક્ષુ દશા એ પ્રયત્ન દશા છે, અને જ્ઞાન દશા છે પ્રયત્ન ની સફળતા ની દશા છે. જે પ્રતિકૂળતાથી બચવા જગત ના જીવો પહેલેથી જ ભયવાન થઈ જાય છે, નાની હોય કે આત્માર્થી હોય, એને ખબર પડે કે હવે આ પ્રતિકૂળતા નો ઉદય શરૂ થયો અને પ્રતિકૂળતા આવશે અને વધશે, એટલે પુરુષાર્થ ની બાયું ચડાવવા માંડે. જેમ કોઈ રડવા માટે બાયું ચડાવે આવી જાય તો આવી જાય, એના જેવું છે. ભય થતો નથી, ભય તો કાયર લોકોને થાય. જે કાયર હોય એ બીએ, ભયના ભૂતળાથી કોણ બીએ કે કાયર હોય. જે પોતે નિડર હોય એનાથી તો ઓલા ભૂતળા ભાગવા માંડે, એને ડરાવી શકતા નથી. પરમા નિજબુદ્ધિ કરતા પરિભ્રમણ છે, અને નિજમાં નિજબુદ્ધિ કરતા પરિભ્રમણ નો નાશ થાય છે. પરિભ્રમણ ને પરિભ્રમણ નાશ નો સંક્ષેપ કરી નાખ, પછી તો પરમા નિજબુદ્ધિ કરી એમાંથી દોષ ની પરંપરા ગમે એટલી ઉઠે છે, એના ફળમાં વિભિન્ન પ્રકારના જન્મ મરણ થાય છે. મૂળ રોગ તો પરમા સ્વપણું કર્યું એ છે. શાસ્ત્ર જ્ઞાન બધું કરી ચુક્યો, શું કહ્યું છે? એટલે પોતાનો વિતરાગ ભાવ, સંતોષ ભાવ, પરમ સંભાવ એ શરણ છે, બીજું કોઈ શરણ નથી. આ જીવમાં ઉત્તમ સમાધિ ભાવ, સમાધિ ભાવ પોતે શરણરૂપ છે, પોતાના આત્મભાવ એ જ એને સુખનું કારણ છે, એ સિવાય બીજું કોઈ સુખનું કારણ નથી. સમાધિ ભાવ કહે તો આત્મભાવ છે. ક્રોધાદિક ભાવ આ લોક પરલોકમાં આ જીવના ઘાતક છે, જીવમાં ઘાત કરનારા છે. ક્રોધાદિક ભાવ, વિભાગ ભાવ, અજ્ઞાન ભાવ, મિથ્યાત્વ ભાવ જીવના ગુણના ઘાતક છે. ક્રોધ કહો કે દ્વેષ કયો, દ્વેષ અરોચક ભાવ, આનું જોઈ લીધું ને. ક્રોધ છે એ દ્વેષ છે, દ્વેષ કયો ચારિત્ર મોહની ન લીધો, આનંદ ગંજી ચારિત્ર મોહની ન લીધો. સ્વરૂપ ની અરુચિ એ સૌથી મોટો ક્રોધ ને દ્વેષ છે. ગુસ્સા કર્યો ન લીધો, સ્વરૂપ ની અરુચિ દસમ મોહ લીધો, ચારિત્ર મો તો પછી પાંગળો. આ જીવની કસાયની મંદતા આ લોકમાં હજારો વિધિની નાશ કરનારી ને પરમ શરણ રૂપ છે. કશાની મનતા શાંતિ રહ્યો ને, અને પરલોકમાં નરક ત્રી જ ગતિથી રક્ષા કરે છે, મનુષ્ય દેવગતિનું કારણ થાય છે ને. એટલે મંદ કસાયોનું દેવલોકમાં તથા ઉત્તમ મનુષ્યમાં જાતિમાં ઉત્પન્ન થવું થાય છે, ઉપજવું થાય છે, તે પૂર્વકર્મના ઉદયમાં, જો પૂર્વકર્મના ઉદયમાં આર્તરૌદ્ર પરિણામ કરશો તો ઉદયના પ્રાપ્ત થયા તે રોકવા કોઈ સમર્થ નથી. જલ્દી ઉદય આવશે એનો, એને કોઈ રોકશે નહીં. તાત્વિક વાત નથી લીધી, ચાર ગતિની વાત લઈ લીધી. કેવળ દુર્ગતિના કારણ નવા કર્મ વધારે વધશે, કેવળ દુર્ગતિના કારણ એવા નવા કર્મ છે વધારે વધશે, દેવના થશે ને વધારે કર્મ બાંધશે. પાછો કર્મનો ઉદય આવવા માટેના જોઈતા બાહ્ય નિમિત્તો ક્ષેત્ર કાળ ભાવ મળ્યા પછી તે કર્મનો ઉદય ઇન્દ્ર જિનેન્દ્ર મણિ મંત્ર ઔષધ આદિ કોઈ પણ રોકવા સમર્થ નથી. જિનેન્દ્ર પણ લઈ લીધા છે, પછી બીજાનો તો સવાલ રહેતો નથી. રોગના ઈલાજ તો ઔષધાદિક જગતમાં દેખીએ છીએ, પરંતુ પ્રબળ કર્મના ઉદયને રોકવાને ઔષધાદિક પણ સમર્થ નથી. બારમાં લોકો જોયે છે કે આ રોગ થયો અને દવા લીધી તો મેટ્યું એમ, પણ કર્મના ઉદય આગળ તો એ ઔષધ પણ હકામાં જાય છે. ઉલટા તો વિપરીત થઈને પરિણામ. હમણાં મારા ભાઈ વાત કરતા હતા, ડોક્ટર બક્ષી કરીને છે, એનો 22 વર્ષનો દીકરો, તાવ આવ્યો, મેલેરિયા ગણી અને મેલેરિયાની 2 ટીકડી આપી. એ પેલા તો એને એ બધા ઘણી વાર એને આપી હશે છોકરાને, આ વખતે 2 ટીકડી આપી અને રિએક્શન આવ્યું. પેલા કઈ ચામડી નો એવો રોગ થયો, ચામડી ની ખોળ ઉતરવા જ માંડી, ચામડી બધી ઉતરી ગઈ. ચામડીની ખોળ ઉતરવા માંડી, અમે ઈલાજ કરવા ગયા, છોકરો ગયો ઈલાજ ડોક્ટર એટલે મુંબઈ થી એના સ્પેશિયાલિસ્ટ બોલાવ્યા, વધારે ઈલાજ કર્યો, છોકરો થોડા દિવસમાં ખલાસ. ડાક્ટર નો છોકરો, ડાક્ટર બચાવીએ
કરાય
કે ઔષધ છે એ તો વિપરીત થઈને પરિણમે છે. અત્યારે બધા લખી દેશે તો હું રોજ તો 4-5 જણને લખી દઉં છું દવા, અત્યારે જે દવાથી આ છોકરો મરી ગયો એ દવા હવે ડાક્ટરે લખે છે, તો કે આજે હું રોજ 4-5 જણને લખી દઉં છું. ઠીક
ઇસમે
ભી તો કર્મ કા ઉદય કામ કરતા હૈ ને, વો તો કહેતા હૈ કર્મ કા ઉદય કામ કરતા હૈ,
અંદર સે પરમાણુ ફર રહે ઉસકે, તો વોહી દવા નુકસાન કર ગઈ,
દવા વિપરીત પરિણામ. બે ટીકડી છોકરાનું મૃત્યુ થઈ ગયું. એટલે પ્રબળ કર્મના ઉદયને લઈને ઔષધથી મટતું તો નથી, ઉલટા વિપરીત પરિણામ છે. એક જ ઇન્જેક્શન એ દર્દીને પહેલા આપો અને એને સારું દેખાય ને બીજું આપો ને મરી જાય. પહેલા ઇન્જેક્શન થી એનો રોગ સુધરે, બીજું આપો ને મરી જાય, શું કરો છો, શું કરે, એમાં કઈ કામ આવે એવું નથી. જે પ્રકારનો કર્મ દોહ એ પ્રકારે બહારનું પરિણમન થાય. આત્મા એથી ભિન્ન છે, ભિન્નપણું કરીને અનુભવ કરવો, ભિન્નપણું ભિન્ન પડીને અનુભવ કરવો. સમાધાન છે ભિન્ન પડીને અનુભવ કરવો, એ એક સમ્યક સમાધાન છે. બાકી તો બીજી કોઈ રીતે અમે કઈ થઈ શકે એવું છે જ નહીં. દુઃખદ થાય,
રોજ ચાલ રહી થી પતા નહીં એક બોતલ રિએક્શન કરવી.
ઉસ પ્રકાર કા વે હે તો એસા મિલેગા. આ જીવને અસાતા વેદનીય કર્મનો ઉદય પ્રબળ થાય ત્યારે ઔષધાદિક વિપરીત થઈને પરિણમે છે. અસાતાનો મંદ ઉદય હોય અથવા ઉપશમ હોય ત્યારે ઔષધાદિક ઉપકાર કરે છે. એમ કહેવાય છે કે બધાએ ઉપકાર કર્યો, એટલે વગર બધાએ પણ મટે. પશુ પક્ષી ને રોગ થાય છે એ ક્યાં ડાક્ટર પણ જાય છે? એ તો કહેવાય સમર્થ નથી કે મને રોગ થયો, મને ડાક્ટર પાસે લઈ જાઓ, મને દવા આપો. ઉદયમાં આપોઆપ રોગ નો ઉદય થાય છે ને આપોઆપ વ્યસ્ત થાય છે. થાય છે કે નથી થતું? કેટલા દાખલા એ મળે? લાખો પ્રાણીઓને રોગ થાય ને વગર લેવાય મટે છે. મનુષ્ય છે એ ઉપાય કરવા માંડે છે, પશુ પક્ષી ક્યાં જાય? મટે છે કે નથી મટતો?
બ્રુસલી છે ને, બ્રુસલી એ કરાટે જુડો નો એક્સપર્ટ બ્રુસલી, તો એ નવજીન ટેબ્લેટ થી એક્સપર્ટ થઈ ગયો.
શું નથી નવજીન?
નવજીન
હા,
મોસ્ટ ઓર્ડિનરી ટેબ્લેટ. હા,
તાકાત વાળા માણસ હતા. એક પાટો મારે તો પાડી દે, હું ગાડી મૂકે રોટી ખવડાવી દે મને. એ ગામમાં પહેલવાન છે, બાકી નહોતો ઉડાવી તો મોઢા ઉપર છે. પરમાણુમાં જીવને શું કામ આવે? પરમાણુના પરિણામમાં જીવ શું કરી શકાય? કઈ ન કરી શકે.
ઇન્દિરા ગાંધીને તો પ્રોટેક્શન માટે જે માણસ રાખ્યા હતા એને જેને માર્યા. ઇન્દિરા ગાંધીને એના કવચ તરીકે જે માણસ રાખ્યા હતા બીએમસી ની, એને જ બધા એને માર્યા.
મને થોડા મહિના પહેલા ખ્યાલ આવી ગયો હતો બીજે એક્શન લીધું હતા ઇન્દિરા ગાંધી, એની સામે એને બળવાન રીતે પોતાનું સંરક્ષણ કરવું શરૂ કર્યું હતું. એક્શન એટલા બધા લીધા હતા એના શીખોની સામે, પોતાને 2000 માણસો સંરક્ષણ મારી ગયા હતા. કેટલા? 2000. રોજનો લાખો રૂપિયાનો એને એક વ્યક્તિનો સંરક્ષણ ખર્ચ હતો. એની આજુબાજુના 3 માઇલમાં, રહેણાંકના 3 માઇલમાં. મને શું કોણ જાણે ક્યાંથી મેં કીધું આના આના બોડી ગાડા ને મારી નાખશે. કેમ? બોડી ગાર્ડના પગાર કેટલા? હું ફોડવાનો હું ફોડી નાખે.
શીખ પડી જાય ભાઈ, બોડી ગાર્ડમાં શીખ હોય ભાઈ.
પછી
એની જાતિ ના છૂટા કરી દે અને એને કાઢી નાખે અમારું તમને સજેશન કે ના ભલે
વફાદાર હોય દુશ્મન થાય એને શું ઉપાય લે હાલ એનો પ્રિય હોય એ જેમનો દુશ્મન થાય એનો શું ઉપાય લો કઈ ઉપાય નહી બધું ફરે તો બધું ફરે બાકી તો એને એક્શન લીધા તો એનો મર્ડર થાય સિવાય બીજો કોઈ ઉપાય જ ના આયુષ પૂરું થાય એટલે પછી ગમે એ ચોખ્ખા ગોઠવાઈ જાય કારણ કે મનુદેવને રોકવા સમર્થ અલ્પ શક્તિ વાળા પણ થાય પણ પ્રબળ બળ વાળા અને અલ્પ શક્તિ ધારક રોકવાને સમર્થ નથી. આ પંચમ કાળમાં અલ્પ માત્ર બાહ્ય દ્રવ્ય ક્ષેત્રાદિક સામગ્રી છે, અલ્પ માત્ર જ્ઞાનાદિક છે, અલ્પ માત્ર પુરુષાર્થ છે, અત્યારે બધું સાધારણ છે એમ કેમ. અને અશુભ નો ઉદય આવવાથી બાહ્ય સામગ્રી પ્રબળ છે તો અલ્પ સામગ્રી અલ્પ પુરુષાર્થ પ્રબળ અસાતા ઉદયને કેમ જીતે કરી શકાય. મોટી નદીઓનો પ્રવાહ પ્રબળ મોજા ઉછાળતો ચાલ્યો આવતો હોય તેમાં તરવાની કળામાં સમર્થ પુરુષ પણ તરી શકતો નથી. પૂર માથે નહીં જાય, પૂરનું જોશ જ એટલું હોય, તરવા ભલે તરતા આવે તો શું કામ આવે, તાણી જાય ને. નદીના પ્રવાહનો વેગ મંદ થતો જાય ત્યારે તરવાની વિદ્યા જાણનાર તરી નકાર ઉતરી જાય છે. તેવી રીતે પ્રબળ કર્મના ઉદયમાં પોતાને અસરણ જાણો. પૃથ્વી અને સમુદ્ર બંને મોટા છે પરંતુ પૃથ્વીને છેડો લેવાને અને સમુદ્રને તરવાને ઘણા સમર્થ જોઈએ, પરંતુ કર્મ ઉદયને તરવાને સમર્થ થતા દેખાતા નથી. સમર્થ માણસો છે પૃથ્વીનો છેડો લઈ લે, સમુદ્રમાં તવી એવી જાય, પણ કર્મના ઉદય કોઈનો હાલે એવો નથી. કર્મના ઉદય આગળ હાલે કોનો ભીમ પડે એનો, બાકી બધા તણાઈ જાય અંદર જુદા પડે તણાય.
જ્ઞાની પુરુષ એ પ્રવીણ છે કળામાં.
આ સંસારમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ અથવા સમ્યક સંયમ શરણ છે. આ ચાર આરાધના વિના કોઈ શરણ નથી. દર્શન જ્ઞાન ચારિત્ર અને પુરુષાર્થથી સ્વરૂપને અવલંબે તો બચે, એ એક જ શરણ છે અને બીજું કોઈ શરણ નથી. એ સિવાય કોઈ શરણ નથી તથા ઉત્તમ ક્ષમાદિક દસ ધર્મ પ્રત્યક્ષ આ લોકમાં સમસ્ત ક્લેશ દુઃખ મરણ અપમાન હાનિથી રક્ષા કરવા વાળા છે. કેમ કે ભીમ પડી ગયો, આરાધના ભાવોથી ભીમ પડી ગયો, પછી એને દસ લક્ષણ ધર્મ કયો કે એને ઉત્તમ ક્ષમાદિક એને આરાધના કયો, હા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કયો. એક જ શરણ છે, બીજું કોઈ શરણ નથી. મંદ કષાયના ફળ સ્વાધીન સુખ આત્મરક્ષા ઉજ્જવળ યશ ક્લેશ રહિત પણ ઉચ્ચતા આ લોકમાં પ્રત્યક્ષ દેખી એનું શરણ ગ્રહણ કરો. પરલોકમાં એનું ફળ સ્વર્ગલોક છે. મન કષાયમાં વિશેષમાં વ્યવહારમાં ચાર શરણ છે, એ સામાન્ય વાત કરી. વિશેષની અંદર તો ચાર શરણ છે વ્યવહારે, અરંત સિદ્ધ સાધુ અને કેવળ જ્ઞાની નો પ્રકાશેલ ધર્મ ભગવાને કેવળી પણતો ધમ્મો શરણમ પવજામિ. ચાર શરણ છે ને, ચાર શરણ જે આદરે ભવસાગર ને ધીધરે, એ પ્રમાણે અહીં એના શરણ વિના, અરણસિદ્ધ સાધુની ધર્મના શરણ વિના આત્માની ઉજ્જવળતા પ્રાપ્ત થતી નથી, આત્માનું શરણ મળતું નથી. બહારમાં આટલો ફેરફાર કરે, સત્શરણમાં જાય પછી આત્મશરણમાં આવે. અહીં દર્શાવનારી અશરણ અનુપ્રેક્ષા વિચારી આ રીતે આત્માની ઉજ્જવળતા પ્રાપ્ત કરવાના હેતુથી અશરણ અનુપ્રેક્ષા વિચારી. એટલા મન કશાયની વાત લીધી છે, પણ એ ધ્યેય નથી, એ તો વચ્ચે પગથિયું આવે છે એટલી વાત છે. સીધું કશાયની તીવ્રતામાંથી આરાધના ન પ્રગટે એટલે વચ્ચે કશાયની મંદતા આવી જાય, પણ એ કોઈ ધ્યેય નથી, દ્રષ્ટિ એના ઉપર રાખવાની વાત નથી. અરંત સિદ્ધ સાધુ આ કાળમાં તો સિદ્ધ ભગવાન તો અમસ્તાય તે સિદ્ધાલયમાં છે, ભગવાન નો કાળ છે, સાધુ નો કાળ નથી. કેવળ જ્ઞાની નો પરોપલો ધર્મ છે, ધર્મ હજી નથી નાશ પામ્યો, ધર્મ છે. ધર્મનું શરણ ગ્રહણ કરે, આત્માનું શરણ ગ્રહણ કરે, ધર્માત્મા છે. ધર્મ તો ધર્માત્મા વિના તો કઈ અધર તો હોય જ નહીં, ધર્મ તો ધર્માત્માની પર્યાય છે, એ છે હજી બસ. બહારમાં વ્યવહારે એનું શરણ છે પ્રથમ, પછી આગળ વધીને પોતાના સ્વરૂપમાં સ્વરૂપનું શરણ લઈએ. એ રીતે એનું અશરણ અનુપ્રેક્ષણ છે. નિરાશ ન થાય, અરે મને કોઈ સહાય કરતું નથી, મારી પડખે કોઈ નથી, એને કહે છે કાંઈ નિરાશ થવાની જરૂર નથી.